તારીખ 13/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 308-311 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 84
ભવાણીયા મોરબી પાસેના નાના ગામડામાં જન્મ થયેલો ગુરુના આરાધક પુરુષ હતા. મોરબી પાછા મનુષ્ય પણ આવ્યા છે અને કોઈ અલૌકિક ઉગાડ લઈને આવેલા સામાન્ય મનુષ્યને એટલો ઉગાડ નથી હોતો. 7 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ નામ છે. 12-14 વર્ષની ઉંમરથી સુવિચારમાં પ્રગટ થઈ છે, આત્મશક્તિની વિચારમાં પ્રગટ થઈ છે. શતાવતાના બે જ્યોતિષ વગેરેના અનેક પ્રકારના સૌક્ષમ વિશિષ્ટ જ્ઞાનદાર એવો વાત થતા લોકસંજ્ઞાનું આવરણ આત્માને ન આવે એટલા ખાતર એ બધા ચમત્કાર જેવા દેખાતા જ્ઞાનના પ્રકારને બાજુએ મૂકી દીધા અને એકદમ આત્માર્થે જીવન શરૂ કર્યું. 18 વર્ષે એ બધું છોડી દીધું. ત્યાર પછી 23 વર્ષથી એકદમ આત્માર્થની દિશા વિશેષ સ્વરૂપ ચિંતન સ્વરૂપ ગોલનવાળી થઈ છે. એને લગ્ન લાગી છે એમ કહી શકાય. એને 23 વર્ષથી એ દિશા અત્યંત સ્પષ્ટ એમના પોતાના જ પત્રોથી પ્રસિદ્ધ થાય છે. 1947 એટલે 99 વર્ષ પહેલા અન્ય દર્શનને પામ્યા છે. 2047 સાલે 1947માં સમ્યક દર્શન શુદ્ધ સમ્યક દર્શન પ્રકાશિત થયું, પ્રગટ થયું અને જેમના માત્ર પત્રો રહ્યા છે અક્ષરદેવ જેને કહેવામાં આવે એનાથી એમના ભાવનું પરિચય થાય છે, ભાવનું ઓળખાણ કરે છે. એમની દશા એમને ઠીક ઠીકાણે પોતાના પત્રોમાં વર્ણવી છે અને એથી એમની દશા કેવી શરૂઆત મોક્ષ માર્ગની હોવા છતાં પણ કેવી પ્રબળ દશા હતી એ વાત આગળના પત્રમાં આવશે. ચાલે છે 307-313-313 એ વાત છે. ત્રીજો તારીખ વાત છે. કોઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વિકરાળતા છતાં વેપાર સંબંધી કઈ પ્રવર્તન કરી શકીએ છીએ. અપૂર્વ વિકરાળતા લખી છે કેમ કે હવે પડવાના નથી. તેમજ બીજા પણ ખાવા પીવા વગેરેના પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. માંડ માંડ ખાવું મોજો લાગે માણસને. આહાર વખતે બધું ભૂલી જાય છે. સ્વાદ લેવા કારણે ભૂખ લાગી હોય, શાકાવીજને શાંત કરવી હોય અને સરસ સ્વાદ લેવો હોય, બે વાત ભૂલી થઈ જાય. ભૂલી જાય છે માણસ. હું આત્મા છું એ વાત ભૂલી જાય છે. માત્ર દેહધારી છું, દેહાભ્યાસ એટલો બધો છે કે આત્મા છું એ ભૂલી જાય છે. અહીંયા કહે છે કે મન મન પ્રવૃત્તિ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી. એ બધી દશાનું એમણે ઠામ ઠામ પોતાના પત્રોમાં વર્ણન કર્યું છે અને જેમના આ વચનોને લીધે અનેક અનેક હજારો જૈન જઈને કરો લક્ષ બદલાણું છે. સંપ્રદાય બુદ્ધિ છૂટી છે અને અપૂર્વ પુરુષ છે, અપૂર્વ કહેનારા છે, અપૂર્વ એમના વચનો છે એવો મહિમા અનેક અનેક જીવોને આવ્યો છે. આ 100 વર્ષની અંદર ઘણા તો ચાલ્યા ગયા છે અને હજાર અનેક જીવોને હજારો જીવો અજન્મમાંથી જૈન થયા છે. એમના વચન માત્રથી અજન્મમાંથી જૈન થયા છે એવું એમનો વચન અતિશય પણ કહેવાની જરૂર નથી, બતાવવાની જરૂર નથી એવો વતન વતન અતિશય આ ગ્રંથને વિશે સ્પષ્ટ છે કે સાધારણ લેખકના એવા વચનો મળે નહીં. એવા મહાપુરુષનો આજે જન્મદિવસ છે, એમની સાધના એમની આરાધનાના સ્મરણ કરવાનો એ અવસર છે. ચાલતો વિષય છે. શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 307 અને 309 આનંદ આવી ગયા છે. માત્ર પત્ર લખેલો નિયમિત એક પત્ર છે, એક લીટીનો 306 નંબરનો ભવાનીયાથી રવાના થયા પછી પણ ત્યાં આઠ દિવસ રોકાઈને મુંબઈ જતા વચ્ચે આનંદ રોકાણ છે. આનંદથી સ્વભાગભાઈનો પત્ર લખે છે. એક જ પત્ર છે આણંદનો, પછી બધા પત્રો મુંબઈથી શરૂ થાય છે. પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ, આ મતાવ કરીને અમને ગૌરાવ્યું. આગળ 302માં જે સુભાષભાઈ ઉપરનો પત્ર છે, સત્યમ પરમ ધીમ હિ એનું ભાષાંતર છે કે એવું બી પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. એટલે કે મેં જ પરમાત્મ તત્વનું જેમાં અનંત જ્ઞાન અનંત સુખ આદિ સામર્થ્ય રહેલું છે, વિદ્યમાન છે, મોજુદ છે, સત્તાનો અર્થ એ છે અત્યારે છે એવું જેની સત્તાનો આધાર આવે છે શ્રદ્ધાને જ્ઞાનને એની ચારિત્રને ચારિત્રને ધ્યાન કહે છે. શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે, જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું અવશ્ય. જીવ સ્વરૂપે કરીને સર્વોત્કૃષ્ટ મહાન પદાર્થ હોવાથી બધે જ પોતાની મુખ્યતા ચાહે છે, સ્વરૂપને ભૂલે છે, એટલે શરીરથી એની શરૂઆત થાય છે. દેહાભિમાન દેહાભ્યાસ બધે મુખ્ય દેહની મુખ્યતા આપણું કીર્તિની મુખ્યતા એ વસ્તુ થઈ પડી છે. ગુણના બદલે અવગુણ ઉપેમાન છે, પણ અન્ય ગ્રહ અને અન્ય ભાવમાં અહમ પણ કરે છે, તેથી એને અભિમાન કહેવામાં આવે છે અને અવગુણ કહેવામાં આવે છે. એવું જ અહમ પણ પોતાની સત્તાને વિશે કરવામાં આવે, પોતાના ઐશ્વર્યને વિશે કરવામાં આવે તો એ ગુણ છે, મહાન ગુણ છે. તમને દર્શન આપી એટલે એમ કહે છે કે મહિમા કરવો તો ભગવત સ્વરૂપ આત્માનો કરવો. એની મતમાં એમ લાગવું પડે ભગવત એટલે કોઈ બીજા પરમેશ્વર. તો કહે છે કે બધો ભગવાનને અર્પણ કરી ગયો એટલે નમ્રતા પૂરેપૂરી આવી જશે. અહીંયા એમ નથી, અહીંયા દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થાય ત્યારે પોતાની નમ્રતા ઘણી આવે છે. પણ એ દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એવા પરમાત્મ સ્વરૂપને દેખાડે છે, દર્શાવે છે કે તું સર્વથી મહાન છો, ત્રણ લોકનો નાથ જ તું છો, એવો મહિમાવંત પદાર્થ દર્શાવે છે. એનો મહિમા કરવો એનો અર્થ ભગવતને સર્વ સમર્પણ કર્યું સર્વ ઉપેક્ષા. બારમાં દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એ ભગવત એટલે પૂજ્ય પુરુષો છે, પૂજ્ય આત્માઓ છે, એના પરમ વિનયને સર્વ સમર્પણ કર્યો છે. એવું થયા વિના આ કાળમાં અથવા સર્વકાળમાં જીવનું દેહાભિમાન મૂકવું સંભાવતું નથી એવો અર્થ છે એનો. અન્ય મતે પોતાની રીતે અર્થ કાઢે ખરેખર એનો એવો અર્થ નીકળે છે. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય નિરંતર ધ્યાન કરીએ છીએ. સત્યમાંથી ધર્મ કાઢ્યો, ધર્મ સત્ય સ્વરૂપ છે, સત્ય છે એ ધર્મ સ્વરૂપ છે એટલે અને તે સનાતન ત્રણેય કાળે જે એકરૂપ છે ત્રણેય કાળ પરમ નિર્દોષ છે, પરમ પવિત્ર છે, જેવું આત્મા છે તેવા પરિણામ સ્વરૂપ છે સનાતન. એટલે ત્રણેય કાળ સનાતન ધર્મ કોઈ વારો ન લીધો, કોઈ સંપ્રદાયનું નામ નથી લીધું, સનાતન ધર્મરૂપ પરમ સત્યનું નિરંતર સેવન કરી રહ્યું છે. ગુરુદેવ વાળા બંધુ છે, બહુ નારાજ હતા અને જરા પણ વાળામાં ન પડવું એટલે શરૂઆતમાં સ્વાધ્યાય મંદિરમાં સનાતન ધર્મનો ટાઈટલ લગાડેલો. તમને તો ખબર હશે સનાતન ધર્મ લખાયેલો ત્યાં. જૈન ધર્મ એવું નહોતા લખતા, દિગંબર એવું નહોતા લખતા, સનાતન શબ્દનો પ્રયોગ કરતા હતા. પછી જોયું કે આ ગુરુ ગુરુ રહેવામાં બધા પોતાના ધર્મને સનાતન કહે છે, માટે ફૂળ પાડીને નક્કી કરવું છે. અમારી સ્પષ્ટ માન્યતા દિગંબર સંપ્રદાયમાં જે આચાર્યો થયા એમનો જે કથાનુયોગ, એમનો કરણાનુયોગ, એમનો શરણાનુયોગ એ રીતે માન્ય છે. એ રીતે પોતાના સંપ્રદાય બુદ્ધિમાં નહીં રહીને એ વાત સ્પષ્ટ કરી. અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. અંદરમાંથી લક્ષને પરિણતિ નિરંતર રહે એ ધ્યાન સૂચવું નથી, અથવા ધર્મ ધ્યાન સદાય નિરંતર રહે છે, ધર્મ ધ્યાન વગરનો કોઈ સમય જતો નથી. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે, જે સત્ય સ્વરૂપનું ધ્યાન કરે છે તે પોતે આત્મા સત્ય છે, એના પરિણામ સત્ય છે, તે આત્મા સત્ય છે. જેમ ચોરી કરે છે જેની પર્યાયમાં ચોરીનો ભાવ છે તે ચોર છે, એમ જેને સત્ય ધર્મનું પરિણમન છે એ આત્મા જ સત્ય છે, તે સત્ય હોય છે. એમનું તો પ્રગટ છે સત્ય, તો આત્માનું સ્વરૂપ છે. સત્ય આત્માનું સ્વરૂપ છે એ સ્વસન્મુખ વાળાને તો પ્રગટ જ લાગે છે. જે એની સન્મુખ થાય છે એ તો પોતાના સત્ય સ્વરૂપને પ્રગટ પણ જોવે છે. એ તો કહે છે કે સત્ય તો પ્રગટ જ છે, અપ્રગટ અપ્રગટ કેમ લોકો કહે છે, અમને સમજાતું નથી. જેને નસીબત દેખાતું હોય એમ કહે છે કે સત્ય તો અપ્રગટ છે, અમને દેખાડો, પ્રગટ કરીને અમને દેખાડો. એ ઉન્મુખ ઉભો છે, મોઢું ફેરવીને ઉભો છે, તો કહે છે કે મને પ્રગટ નથી. જે સન્મુખ થાય છે કે સત્ય તો પ્રગટ છે, એ કેવી ઢંકાયેલું હતું, એને આવરણ કીધું હતું, તો ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ છે, એને તો સત્ય પ્રગટ જ છે. જેનો મહિમા આવે એના પ્રત્યે સમર્પણ થાય છે ને. અંદર માં પોતાનું ભગવત સ્વરૂપ છે એ પરિપૂર્ણ મહિમા અંત છે. બારમા દેવ ગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ જેનો યોગ હોય એના પ્રત્યે સર્વસમર્પણ બુદ્ધિ થાય છે, આવે છે. એમ કહ્યું જયારે દેહાભિમાન મટે છે ત્યારે એને અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં અહમ બુદ્ધિનો ત્યાગ થાય છે. એ સિવાય અહમ બુદ્ધિ છોડી છૂટતી નથી. અહમ પણ થઈ જાય છે, છોડવું હોય એટલે છોડવા લાયક છે, અભિમાન કરવા લાયક નથી, મમતા કરવા લાયક નથી, પણ છૂટે નહીં. છૂટે આ રીતે જ પ્રકારે છૂટે સમર્પણ કરે ત્યારે એનો મેં ત્યાગ કર્યો. પૂર્વ કર્મ નો મને ફળ આવ્યું તું તો મેં એનો ત્યાગ કર્યો, મને મળ્યું તું તો એનો મેં ત્યાગ કર્યો. અધિકાર રાખીને ત્યાગ કરે છે, ત્યાગ કર્યો ને અધિકાર રાખો એના જેવું. ગુરુદેવ શ્રી વિરાજમાન હતા ત્યારે આપણા સ્વાધ્યાયમાં એક વખત કરતા હતા ને, એ વખતે દર રવિવારે આપણે સોનગઢ જતા બધા અહીંથી ભાઈઓ ગ્રહણ કરવું જોઈએ, ગ્રહણ ન થાય તો પછી ત્યાં રહે કે ત્યાં જાય એનો કાંઈ અર્થ શરતો નથી ઉપદેશ ગુરુદેવ તેનો છે એ ગ્રહણ ન કરે કે ત્યાં જવાનો કે ત્યાં રહેવાનો કોઈ અર્થ શરતો નથી. એ ભાઈએ પૂછ્યું કે દર રવિવારે બસનું ભાડું ખર્ચીને પૈસા ખર્ચીને ત્યાં જઈએ પણ એની કઈ કિંમત નહીં, પૈસા ખર્ચ્યા એની કેવી કિંમત આવી? પ્રશ્ન શું લાગે કે દર રવિવારે પૈસા ખર્ચીને જાય ત્યાં અને એની કઈ કિંમત જ નહીં, બસ એટલે પૈસા ખર્ચવાના ઉપર વજન જાય છે. મારા પૈસા હતા, મેં એમાં આ કારણે ખર્ચ્યા, એની તમે કિંમત આપતા નથી. ખ્યાલ ન રહે કે ભજન ક્યાં જાય છે,
પૈસા ખર્ચીને ગુરુદેવ ઉપર ઉપકાર
કરે. ભાવ તો કઈ શીખડાવવો પડતો નથી, આવો ભાવ કઈ શીખડાવવો પડતો નથી. તપાસવામાં આવે તો પોતે જે કઈ સમર્પણ કરે છે એ સમર્પણ જ કર્યું નથી, એને મહિમા તો એ ચૂંટણો રાખ્યો છે તો એની અર્પણતા ક્યાં છે? અર્પણતા નથી થતી, અર્પણ કર્યું તો એને અર્પણ કર્યું નથી, એના જેવું છે. ચર્ચા ચાલુ છે, ઘણા વખત કરા પણ ચર્ચા ચાલુ છે. એ રીતે અહીંયા સુભાષભાઈ નો સંક્ષિપ્ત ની અંદર સ્વરૂપ ધ્યાન ઉપર, સ્વરૂપ ના મહિમા ઉપર લક્ષ ખેંચ્યું છે. પોતે પણ સમાધાનમાં છે એટલે એ પણ લક્ષ આડકતરી રીતે ખેંચ્યું છે, પોતા ઉપર સિદ્ધો નો આવો છે આડકતરી રીતે ખેંચ્યું છે. પછી મુંબઈ પહોંચ્યા છે, માફક સુદમાં સુદસનો પત્ર પહેલા સુભાષભાઈ ઉપરનો છે, ત્યાર પછીનો અમાસનો પત્ર પણ સુભાષભાઈ ઉપરનો છે. અત્યારે સમાધિ છે, સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અત્યારે સમાધિ છે, સ્મૃતિ વર્તે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે એટલે કે સ્મરણ આવે તો પણ વિસ્મરણ કરવા જેવું થાય છે. પ્રસંગ વૃત્તિ હોવાથી અણુ માત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી તો સહન કરીએ છીએ, સહન કરીએ છીએ. એક વિકલ્પ એ પણ દુઃખદાયક છે એ આમાંથી નીકળે છે. ઉપાધિ એટલે વિકલ્પ કરવો, કોઈ બાબતમાં પત્ર લખો સ્મૃતિ રહે છે, વિકલ્પમાં જોડતો નથી પણ વિકલ્પનું દુઃખ છે એ સહન કરતા કરતા આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. જેટલા ઉપાધિ રૂપ કાર્યો એ રૂપ જે વિકલ્પો એ વિકલ્પનું દુઃખ સહન કરીને ચલાવીએ છીએ. પ્રસંગ વૃત્તિ હોવાથી એ અસંગ વૃત્તિ છે, અણુ માત્ર ઉપાધિ સહન થઈ શકે એવી દશા નથી. થોડી પણ ઉપાધિ બોજો ઉપાડવાનો અમારાથી બની શકે એવું નથી પણ પરાણે પરાણે સહન કરીએ છીએ. દશા દીધી છે જે વ્યવહારમાં ઉભા છે, જે વ્યવહારના કાર્યોનો ઉપાધિ છે એ બધું ઉપાધિ છે. લોકો એમ માને છે કે વેપાર કરવો એ ખરેખ છે, બીજા બધા સંસારિક કાર્યો ગ્રસ્તોને કરવાથી તેની ખરેખ છે. આ કહે છે કે અમને ઉપાધિ છે અને ન સહન થાય એવી ઉપાધિ છે. થોડું પણ આંખ પાણી ઘણું ઉપાડવાની વાત તો એક બાજુ રહે પણ ટોપલા ભરી ભરીને મજૂરી કરાવવા જેવી વાત છે. માટે ઉપાડવા છે ને ટોપલા ભરી ભરી એ આંખ પાણી એટલે નાતા દ્રષ્ટા એવું જે જ્ઞાન નેત્ર ઉપાધિ રહીત ભાવ છે એની પાસે ઉપાધિ કરાવવી છે. હા, યમના દૂધ ઉપયોગ બહાર નીકળ્યા તો લંકા સમજો એવી બધાની દશા મુખ માર્ગમાં ધ્યાનની એવી દશા છે. અને ઉપાધિ કરવી પાલવતી નથી, પોસાતી નથી, તેથી નાનીને ઓછીમાં ઓછી ઉપાધિ થાય એવું એ જેને ઓળખે છે એ એનું થોડું લક્ષ રાખે છે.
ફરીથી
એટલે શું છે કે નાનીને ઉપાધિ ન કરવી પડે એનું કાળજી રાખવાનું પણ હવે એમના સંપર્કમાં હોય એને એવો ભાવ થાય છે કે આ ઉપાધિ કરી શકતા નથી, ઉપાધિ આનાથી શરમ થતી નથી, કારણ ઉપાધિ ન હોય એવું કાંઈક રાખ્યું, રાખ્યું ઉપાધિ ન કરવી પડે એમ કરીએ, એટલે એના કામ પોતે કરી દઈએ. એ કારણ છે સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. ડુંગરભાઈ કરીને એમના પરિચયમાં મિત્રતા એમને યાદી આપી છે. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. તમે બંને મિત્રો છો, વસ્તુનું સ્વરૂપ સમજો, ફરી ફરીને વિચાર કરીને વસ્તુનું સ્વરૂપ સમજો. અંધશ્રદ્ધાએ કોઈ ઈશ્વર કરતા પણ વિધિ સિદ્ધિ કે યોગ લબ્ધિ આમાં પડો. માં તમે વસ્તુનું સ્વરૂપ સમજો, ફરી ફરીને વિચાર કરીને વસ્તુના સ્વરૂપને સમજો, અને મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. આત્મા જે અતિન્દ્રિય પદાર્થ છે, એ અતિન્દ્રિય પદાર્થનો નિશ્ચય અતિન્દ્રિય જ્ઞાન લક્ષણથી અને અતિન્દ્રિય પરિણામથી થાય. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લીધી છે, અને જ્ઞાન લક્ષણ એ પણ સામાન્ય લીધું છે, ઇન્દ્રિય જ્ઞાન નથી લીધું. એટલે મનથી કરેલો નિશ્ચય કે સાક્ષાત નિશ્ચય એટલે સાચો નિશ્ચય નહીં માનતા, એ કલ્પના છે. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. સત્પુરુષથી સમજાય અને સત્પુરુષ પોતાના નિર્ણયમાં સાક્ષી પડે કે આમ જ સત્પુરુષ કહે છે, એવા પરિણામથી જે નિશ્ચય થાય તેમાં એને નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. નહીતર અકલ્યાણ છે, કલ્યાણ તો નથી પણ અકલ્યાણ છે, કારણ કે કલ્પના થાય છે આત્મ સ્વરૂપના વિષયમાં જે કલ્પના થાય છે એ એક વિપર્યાસ છે, અથવા દર્શન મૂળની વૃદ્ધિ થવાનું ત્યાંથી શરૂ થઈ જાય છે. એ નિશ્ચય દ્રઢ થાય ત્યારે દર્શન મૂળ તીવ્ર થઈ જાય છે. ખાસ કરીને મુમુક્ષુ જીવ જે સ્વરૂપનો વિચાર કરે છે, આત્મ સ્વરૂપનો વિચાર કરે છે, એના માટે આ એક બહુ જવાબદારીવાળું કાર્ય છે, ઘણી જવાબદારીવાળું કાર્ય છે. કેમ કે આવે છે આત્માનો નિશ્ચય કરવા માટે, મનથી વાંચીને વિચારીને શ્રવણ કરીને આત્માનો નિશ્ચય મેં કર્યો છે એમ માની લે છે. અહીંયા એમ કહે છે કે એ મનથી કરેલો નિશ્ચય એને ખરો નિશ્ચય, સાક્ષાત નિશ્ચય એટલે ખરો નિશ્ચય એને તમે નહીં માનતા, નહીં સમજતા, નહીત્ર અકલ્યાણ થઈ જશે. કલ્યાણ કઈ જ બાજુ થયું પણ અકલ્યાણ થઈ જશે, એવી પરિસ્થિતિ આવશે. અમે તો પોતે જરા ભાષા મૃદુ રાખતા હતા, કલ્યાણ નથી એમાં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવું એમાં કલ્યાણ છે. એટલે વિદ્યમાન જ્ઞાની છે એની સાથે અમારે મેળ ખાય છે કે નહીં એનો જરા ખાતરી કરી લેવી, અથવા પ્રતીતિ આવી જશે એ રીતે કે જ્ઞાની આમ જ કહેવા માગે છે. આ નિશ્ચય સંબંધમાં જરા ધ્યાન દોર્યું છે. સામાન્ય રીતે તો માણસ શું કરે, મનથી જ નિશ્ચય કરે, વાંચન વિચાર પ્રમાણમાં શું કરે, મનથી જ માણસ નિશ્ચય કરે. એ પછી મનથી કરેલો નિશ્ચય એને સાચો નિશ્ચય સાક્ષાત નિશ્ચય નહીં માનતા. જ્ઞાનીથી થયેલો નિશ્ચય, જ્ઞાની સંમત કરે છે તારા નિશ્ચયને, તારી વાતને સંમત કરે છે, તો એ નિશ્ચય બરાબર છે, એનાથી કલ્યાણ થશે. નહીંતર કલ્યાણ નહીં થાય, કલ્પના એ કરી દઈશ નહીં. સ્વરૂપ નિશ્ચયની વાત, વસ્તુને ફરી ફરી સમજો કે વસ્તુના સ્વભાવને બંધારણમાં આપોઆપ આવી જાય છે, સમાવેશ પામી જાય છે, પણ માત્ર વસ્તુના બંધારણ પૂરતી મર્યાદિત વાત નથી. વસ્તુને વિચારીને ફરી ફરી સમજે છે, વસ્તુના સ્વભાવને સમજો. આત્મા જે વસ્તુ દ્રવકર્મ ભાવકર્મ નો કર્મ રહી પદાર્થ છે, સ્વભાવમય વસ્તુ જેને સમય સાર કર્યો, એને સમજો, મૂળ સ્વરૂપ અતિન્દ્રિય પદાર્થ ને સમજો, અને જે રીતે સમજાય એ રીતે સમજો. જ્ઞાનીને આજ્ઞા એ જ્ઞાની સંમત કરે છે કે નહીં, જ્ઞાની થી થયેલો નિશ્ચય છે કે નહીં, એનો વિધાર્થ છે એમ કહીને એમ કહ્યું છે કે કેટલાક જીવો શાસ્ત્ર વાંચીને એમ સમજે છે કે આપણી પાસે શાસ્ત્ર છે, આપણી પાસે ક્ષયક્ષમ પણ છે સમજવાનું, અન્ય પંચેન્દ્રિય છે, કોઈ કુદેવાદીને માનતા નથી, વિતરાગ નિયમ શાસ્ત્રને માનીએ છીએ, આપણે વાંચી વિચારીને સ્વરૂપનો નિર્ણય કરી લઈશું. એને એમ કહે છે કે ભાઈ સત્સૃષ્ટિ થયેલો નિશ્ચય યથાર્થ છે, એમાં કલ્યાણ છે એમ સમજ. આદમ ને દ્રવ સ્વરૂપ કહેવાય છે, નથી વાણી જે છે એ પણ નિમિત્ત પડે છે, પામેલા છે નિમિત્ત પડે છે, વગર પામેલા નિમિત્ત પડતા નથી, એટલો ભેદ પાડવો છે. દ્રવ સ્વરૂપ કહીને એમ કહેવું છે જ્ઞાનીની વાણી નિમિત્ત પડશે, અજ્ઞાનીની વાણી
નહીં પડે પડે.
અને અહીંયા તો શું છે કે જ્ઞાની જે થયેલો નિશ્ચય, એટલે પ્રત્યક્ષ જ્ઞાની જે થયેલો નિશ્ચય, એની આજ્ઞાએ થયેલો નિશ્ચય, એમણે સંમત કરેલો નિશ્ચય, એને તો નિશ્ચય ગણીએ. એમને ત્યાં નક્કી કરી લીધું એમ નથી કે મારો આત્મા આવે છે, અનંત જ્ઞાન સ્વરૂપ છે, અનંત સુખ સ્વરૂપ છે, અનંત આનંદ સ્વરૂપ છે, એ છે અભેદ છે, પરિણામી ભાવ ધ્રુવ અપરિણામી મનથી કરેલો નિશ્ચય, એ ખરેખર નિશ્ચય નથી.
આજે શબ્દો આપ બોલ્યા, જ્ઞાનીના મુખેથી એવા શબ્દો આવે છે આત્મના સ્વરૂપમાં બતાવતું નથી,
છતાં ફેર પડે છે, સરખા દેખાય છતાં એમાં ફેર પડે છે, એની પાછળ આત્મભાવ છે. જ્ઞાનીના શબ્દોના નિમિત્તપણે એમનો આત્મભાવ છે, એમના જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ છે. અને બીજા એવા શબ્દો કહે છે પણ સામે કઈ છે, જ્ઞાનમાં કઈ નથી,
આત્મા
નથી,
આત્મા
કઈ નથી, એટલો બધો ફેર છે. હજી પૂછી જાઉં, તમે માનીએ છીએ કે પોતે એમ માને છે, પૂછી જવું કે છે આત્મા સામે જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, ના પાડે આને પાડે, લગભગ તો આને પાડે, ના પાડે તો બીજા બે પ્રશ્નો પૂછો, એટલે વાત પૂરી થઈ જશે. પડે જ પડે મનથી કરેલો નિશ્ચય તેને યથાર્થ નિશ્ચય નહીં માનતા, જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે તેનો નિશ્ચય બરાબર છે, એ સંમત કરે છે બરાબર કલ્યાણ છે, એ સંમત ન કરે ત્યાં સુધી એને પોતાના નિશ્ચય નહીં ખરો નિશ્ચય માનવો નહીં
જોઈએ.
એની પાસે ભાવશ્રુત વિના દ્રવશ્રુત નથી દાદુ, જેને ભાવશ્રુત પ્રગટ થયું નથી, શુદ્ધ ઉપયોગ છે એ ભાવશ્રુત છે, પ્રથમ શુદ્ધ ઉપયોગ થાય છે એ ભાવશ્રુત પ્રગટ થયું. જેને 15મી ગાથામાં દિન શાસન કહ્યું, સર્વ દિન શાસન એમાં સમાઈ ગયું છે, એક સ્વાનુભવની અંદર આખું દિન શાસન સમાવી દીધું છે. કેમ કે 12મી લબ્ધિ ત્યાં કેવળ જ્ઞાનની લબ્ધિ, 12મ તો અનંતમાં ભાગે છે, એમાં બીજા પર્વત ભાઈ કરીને ડુંગરભાઈ કરીને છે, એ ડુંગરભાઈની માન્યતા થોડીક બીજી રીતે હતી, અને આ બેન બંનેને મિત્રતા ઘણી હતી, એટલે એનું વલણ સુભાષભાઈનું વલણ અને અસર સંઘદોષ થયેલી હતી. એમાંથી કાઢ્યા છે, એટલે આ ભગવત શબ્દ ને આ બધા શબ્દ એટલા માટે વાપરે છે. જ્ઞાની જે વાત કરે છે આત્મ સ્વરૂપ ની કરે, અને આત્મ સ્વરૂપ નો જે નિર્ણય તે કરેલો નિર્ણય મન થી નથી, અનુભવાન છે થયેલો નિર્ણય છે. લઈ લીધું ને આ વખત ના રાગ છે, અંશે રાગ નો અંશે અભાવ કરીને કરેલો નિર્ણય. 144 ની કથા નું પ્રવચન, રાગ નો અંશે અભાવ કરીને કરેલો નિર્ણય, એમ સ્પષ્ટ વાત કરી છે. આત્મધર્મ વિશેષાંક ગુજરાતી પરંતુ નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો છૂટી જતા નથી, સ્વરૂપમાં જામી જતો નથી, એટલે વિકલ્પ ચાલે છે, મનની પ્રવૃત્તિ ચાલે છે, ત્યારની વાત છે. કેમકે નિર્ણય મનથી થાય એ ઉપર છેલ્લી વાત છે. નિર્ણય તો મનથી જ થાય ને, વિચારની ભૂમિકામાં નિર્ણય થાય છે, વિકલ્પની ભૂમિકામાં તો એ વાતને સ્થાપે છે કે નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો છૂટી જતા નથી, સ્વરૂપમાં જામી જતો નથી. પણ અહીંયા પણ કરીને વાત લીધી છે, જે વિશેષ વાત છે આટલી છે. પણ નિર્ણય કરે છે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે, જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે. રાગની આદર્શ, રાગની મુખ્યતા, રાગનો આધાર છોડીને જ્ઞાનાંશનો આધાર લઈને, જ્ઞાન તો વેદન સ્વરૂપ છે, જ્ઞાન તો અનુભવ સ્વરૂપ છે, એનો આધાર લઈને જ્ઞાનથી જ્ઞાનનો એમ કહેવાનો બદલે આત્માથી આત્માનો એમ કે છે નિર્ણય કરે છે. આત્માથી આત્માનો નિર્ણય કરે છે, મન અને રાગની ગૌણતા કરે છે. મન અને રાગની ગૌણતા કરે છે, આત્માને અધિક કરે છે. એક એક શબ્દ ખ્યાલમાં લેવા જેવા છે. અને રાગને ગૌણ કરે છે, રાગ છે ખરો, વિકલ્પ છે ખરો, પણ એને ગૌણ કરે છે. એટલે કે આ બધા વાક્યોનો હવે અર્થ કરે છે, એટલે કે અંશે રાગ થી છૂટીને, વિકલ્પ વખતે પણ અંશે રાગ થી છૂટીને, પોતે અધિક થઈને જ્ઞાન અનુભવ બધો શબ્દ મૂકી દીધો, હવે આત્મા બધો શબ્દ મૂકી દીધો, પોતે અધિક થઈને, જો સ્વયં શબ્દ આવ્યો, પોતે અધિક થઈને આત્માથી આત્માનો નિર્ણય કરે છે. આને નિર્ણય કીધો પહેલા, પછી જયારે સ્વરૂપમાં જામી જાય, ત્યારે બુદ્ધિપૂર્વક ના વિકલ્પો છૂટી જાય, બુદ્ધિપૂર્વક મનનો નિર્ણય છૂટી જાય, અને ચિદરૂપમાં ચિદાનંદમાં ઉપયોગ લીન થાય છે, ત્યારે એને સમ્યક દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. ત્યારે એને સ્વરૂપનું ધ્યાન થયું એમ પણ કહેવામાં આવે છે. એ વખતે અવિનાભાવીપણે જેવો સિદ્ધ પરમાત્માને પરમાનંદ છે, એની જાતનો આનંદનો અંશ પણ અનુભવ ગોચર થાય છે. એ બધી વાત પછી એક સાથે બને છે. એ વાત આગળ પણ ફરીને પાછી લંબાવી છે. ₹221 પાને એ વાત લીધી છે. No. ગુરુદેવ ના પ્રવચન માં તો રિપીટેશન આવે છે ને, એ શબ્દો ફરે છે અને વાત પાછી લંબાવે છે. એક જ પ્રવચન નાખ્યું છે, પ્રવચન નાખ્યું છે આજથી 45 વર્ષ પહેલા 2000 સાલમાં આ પ્રવચન લખાયું. જીલેલું આ પ્રવચન સમય સાર પ્રવચનોના પુસ્તકોમાં આવી ગયેલા પ્રવચન એમાંથી છે. કેટલા કુનેથી મોટી વાત એ છે, જે કોઈ વિચારવા જેવો વિષય છે એ છે કે કેવા કુનેથી જેમ બાળકને મોટું કરે તો જેનું હોય તો એને તેડતા ન આવડે, એને તેડવા ન દે, કાં હાથ પગ ખડી જાય ને કાં ગળું પડી જાય, એવું કુમળું બાળક હોય છે ને જન્મચાર, તો એને કેવી રીતે મોટું કરે છે એ તો એની કળા હોય છે, આવડત હોય છે, એનું કામ એવું કામ કર્યું છે. સુભાષભાઈને જે ગ્રહિક મિથ્યાતમાંથી કાઢીને સમ્યક દર્શન સુધી લઈ ગયા છે અને એમાં જ એમની ગુણે વાપરી છે, બીજમનું કામ કર્યું છે, એ વિષય સમજવા જેવો છે. માટે સુભાષભાઈ ને કોઈના સંઘમાં જવાની આજ્ઞા નથી કરી, એને પોતાની સાથે રાખ્યા છે. એને પરમ સત્સંગ, પોતે સત્સંગ યોગ્ય થયા છે, પાત્રતા એને જોઈ છે, બીજાને એથી ઓછી પાત્રતા હોય એને એની પાસે કેમ મોકલે, બીજાને એની પાસે મોકલે અને એની પાસે મોકલવાનો પ્રશ્ન નથી
રહેતો.
ભગવાનભાઈ ને નથી મોકલા, ભગવાનભાઈ ને તો ગયા પત્ર માં આપી દીધું, ધર્મજવાસી ના આશ્રમ માં જજો, આમને તો શું છે પાત્રતા ઘણી હતી એટલે એનો તો કઈ પ્રશ્ન જ નથી. પેલા લોકોને એમ કહ્યું કે તમે વાત્સલ્ય શીખો, તમે વિનય શીખો, તમે લોલુપતા નિર્વાસના પણ સમજો આ લોકોને પાસે જઈને, આને કઈ બધું હતું એમ કહ્યું, વિનય વાત્સલ્ય લોલુપી પણ નહીં, અનાસક્ત પણ બધું હતું, અને ધર્મના સત્યના સત્ય ધર્મના બહુ ઈચ્છુક હતા, તીવ્ર ઈચ્છુક હતા, મોટી વાત તો એ છે, સત્ય પામવા માટેના તીવ્ર ઈચ્છા વાળા હતા, એ ભાવના છે બહુ મોટી વાત છે, એની ભાવના જોઈ લીધી છે, એમનામાં જે જોયું છે એની ભાવના જોઈ લીધી, અને એ ભાવના નું માપ આવતા એને આનુષંગિક જે સદગુણો જોઈએ વાત્સલ્ય આદિના મુમુક્ષુની ભૂમિકાના, એ બધા આપોઆપ જ હોય છે, પરીક્ષા કરવાની જરૂર નહીં, હોય જ ન હોય એમ બને નહીં એમ કે છે. જેને પોતાને સ્વરૂપ પ્રાપ્તિની ઉત્કટ ભાવના થાય, ઉત્કૃષ્ટ ભાવના થાય, તીવ્ર ભાવના થાય, બીજા બધા આનુષંગિક સદગુણો આપોઆપ ઉભા થઈ જાય છે, એવું તો વિષય છે, એ બધું જોયું છે. ભગવાન મહાવીર નો માર્ગ પ્રગટતા હોય તો અત્યારે કોઈ વિદ્યમાન હોય તો અમે છીએ, કઈ એમને અંદરથી જ્ઞાનપણ માં નથી લખેલું, પોતાની શક્તિ નું માપ નો ખ્યાલ છે એમને લખ્યું છે, કે અત્યારે માર્ગ પ્રગટાવી શકે એવા હોય તો અમે છીએ, ગ્રસ્ત મારી અત્યારે સર્વસંગ પરિત્યાગ કર્યા વિના એ પ્રગતિ નહીં કરી, વિચારી લીધું.
ભાવના પાત્રતા જિજ્ઞાસા હોવા છતાં કુસવું અથવા
હા તો એ પ્રસંગ હતો તો કુદરતી પહેલાથી હતો. આ બધું તો પાછળથી છે, મૂળ તો પહેલાથી હતો. ખબર તો જલ્દી છૂટે નહીં માણસ, સંબંધ છોડવામાં તકલીફ પડે, સંબંધ જલ્દી છૂટે
નહીં.
એમાં થોડી વિશ્વાસ હતો. ડુંગરભાઈ ઉપર, ડુંગરભાઈની વાત ઉપર એને વિશ્વાસ હતો. આ એક તકલીફ હતી. શું સીધું કે તો નુકસાન થવાનો સંભવ હતો. કુંભાર ઘરે તકલું મારે પણ તડ ન પડવું જોઈએ. ક્યાંય માથું તડવાળું રહી જાય, પાણી ભરવા માટે ને કરવું થશે, લીકેજ રહી જાય કેવી રીતે કરે? પછી એનો કાંઈ પાકી ગયા પછી કાંઈ એને રહેણ થાય નહીં માટીના રહે, તો ખલાસ કામ ઉઠવી તડ ન પડવી જોઈએ. કેવી રીતે એનું ઘડતર કર્યું છે એ બહુ મોટી વાત.
અમારા ખ્યાલમાં એમ આવે છે કે સ્વભાવભાઈ કુસંગ હતો એટલે એને પોતે સમાયા હતા, બીજા ભાઈઓને કુસંગ નથી હતો ને એ સત્સંગ હતો.
બીજાને સમાયા તો છે પણ યોગ્યતા આમને વિશેષ હતી એમાં કઈ શંકા નથી. પાયમાં તો એ પાયમાં છે, પહેલેથી એમના પ્રત્યે આદર છે, એની યોગ્યતા જોઈને છે. યોગ્યતા વિશે થોડો ઊંડો છે, ગંભીર છે. એટલી ઉપર ઉપરની પરિસ્થિતિ એમાં નથી જોવાતી, બહુ જૂનો વિષય છે. ખાલી કુસંગ છે એના ઉપરથી યોગ્યતા નથી જોવાતી. એને સંઘવાળા પ્રત્યે બહુમાન કે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એટલું નથી જોવાતું. એથી ઊંડે જઈને જોવે છે જ્ઞાન, એમ વાત એ રીતે નથી જોવા. એવી સ્થૂળ ગણિતનો વિષય નથી, મોટી વાત નથી, જાડી વાત નથી, ઝીણી વાત છે. એમના પત્રોમાં, એમના સંઘમાં વિશેષ આત્મભાવ ને આવિર્ભાવ થાય એવી કોઈ નિમિત્ત સંબંધ એમને હતો. સામાન્ય રીતે બહુ પાત્ર જીવો હોય તો એના એની ઉપસ્થિતિમાં આત્મભાવ વિશેષ આવિર્ભૂત થઈને બહાર આવી જાય છે. વાણી સુધી આપણે નથી કહેતા. ગુરુદેવશ્રીના આવા સૂક્ષ્મ ઊંડા અધ્યાત્મમય પ્રવચનો થયા એનું કારણ ગુરુદેવની ધર્મસભામાં બેંત્રી જેવા ધર્માત્મા મહાત્માઓ બિરાજમાન હતા. કદાચ એ ન હોત તો આટલી વાત નીકળી હોત કે કેમ, શંકાનો સવાલ
હતો.
નીકળત નહીં એમ જ કહેવાય, બીજી રીતે એમ કહીએ તો નીકળત નહીં એમ કહેવાય. એ રીતે એક નિમિત્ત નૈમિત સંબંધ હોય છે, એ બહુ મોટી વાત છે. એમ એવો નિમિત્ત નૈમિત સંબંધ સ્વભાવભાઈને સમજી
લીધા.
નહીં નહીં બિલકુલ નહીં, તમારે તો કુસંગ ગયા તો બધું મૂળ દિગંબરમાં છો, એ પ્રશ્ન નથી. એવું કાંઈ યોગ્યતાનું માપ નથી કે કુસંગ નથી માટે પાત્રતા વધારે છે, એવું કાંઈ નથી. પાત્રતા તો જેટલી સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના અને જેટલી સ્વરૂપ પ્રાપ્તિ માટેની તીવ્ર ગરજ એના પ્રમાણમાં એનો અનુપાત પાત્રતા હોય છે. એનું મીટર અહીંથી જ નક્કી થાય છે, બીજું કોઈ એના મીટર રીડિંગનો ઉપાય નથી. નિશ્ચયનો વિષય આ પત્રમાં શરૂ કર્યો છે, સ્વરૂપ નિશ્ચયનો વિષય. આગળ સ્વરૂપ નિશ્ચય માટે થોડી અમને વધારે વાત કરવી છે એટલે અહીંયા એક વાત નાખી દીધી છે સ્વરૂપ નિશ્ચયની. સુધાને વિષય અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. આ સુધાનો વિષય આગળ નિશ્ચયના પ્રકરણમાં પોતે લઈએ છે, એને એક પરિણતિ મૂકે, સુધાની પરિણતિ ગણે છે. સુધાનો સીધો અર્થ થાય છે અમૃત, સુધા એટલે અમૃત. તો મુખરસને વિશે અમૃતનો સ્વાદ આવે છે એવી એક વાત આગળના પત્રમાં આવશે. એ જગ્યાએ એ સ્વરૂપ નિશ્ચયની ભૂમિકા એમને લેવી છે. આત્મસન્મુખ થાય છે નિર્વિના કાળમાં અને જે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યાં એમણે આ સુધા શબ્દનો પ્રયોગ કર્યો છે. એ ભૂમિકા ની વિશે અમને સંદેહ નથી, કેમ કે તો પોતે તો થોડું સન્મુખ થઈ અનુભવ થઈને આગળ નીકળી ગયેલા છે, પણ કઈક ચર્ચા બે વચ્ચે થયેલી છે નિશ્ચયના વિષયમાં, સુધારણાનો સ્વાદ આવે છે, અમૃત નો સ્વાદ આવે છે એવી વાત થયેલી, એટલે એનો કઈ અહીંયા નિર્દેશ કર્યો છે સંક્ષેપ માટે. અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, હજી તમારી સમજમાં એ વાત નથી, અને સમજો ત્યારે જ એનું ફળ છે. જ્યાં સુધી એ વિષય નહીં સમજો, સ્વરૂપ નિશ્ચય શું છે એને સમજવામાં આવે, ત્યાં સુધી એનું ફળ જે સ્વાનુભવ છે એ તો ક્યાંથી આવવાનું, એટલી વાત અહીંયા સંક્ષેપમાં નાખી છે. પ્રણામ પહોંચે ત્યાર પછીનો પત્ર પણ સુભાષભાઈ ઉપરનો છે, 309 નંબર. અનુક્રમે સંયમ સ્પર્શતો જે પાણ્યો ક્ષાયક ભાવરે, સંયમ શ્રેણી ફૂરડે જે તું પદ નિષ્પાવરે. આ એક પદ નાખ્યું છે કોઈ ગ્રંથમાંથી પુસ્તકમાંથી, આમ છે અનુક્રમે સંયમ સ્પર્શતો જે મોક્ષ માર્ગ ની અંદર ક્રમશઃ ચારિત્ર નો જે પરિણમન થાય છે, ક્રમશઃ થાય છે એટલે અનુક્રમે લીધું છે. પાણી ક્ષાયક ભાવ રે આગળ વધતા ક્ષાયક શ્રેણી જે ક્ષાયક ભાવ છે, ક્ષાયક શ્રેણી રૂપ પરિણમે છે. સંયમ શ્રેણી પૂર્ણે જે પૂજું પદ નિષ્પાપ, જે પરિપૂર્ણ મોક્ષ પદ છે, ઉત્તમ વિજય કે મોક્ષ પદ છે એના ચરણ ને સંયમ ફૂલડે થી, ચારિત્ર ના ફૂલડે થી મોક્ષ ના પદ ના ચરણ, મોક્ષ ના કેવળ જ્ઞાનના પદ ચરણ ને પૂજું છું. એટલે કે પહેલા ચારિત્ર આવે છે અને ત્યાર પછી ચારિત્ર નું નિર્વહન કરતા કરતા મોક્ષ પદ ની પ્રાપ્તિ થાય છે. અનુક્રમ લીધો છે આત્માની અભેદ ચિંતના રૂપ સંયમ ના એક પછી એક ક્રમ ને અનુભવીને ક્ષાયક ભાવ એટલે જળ પરિણતિ નો ત્યાગ ને પામેલો એવો જે સિદ્ધાર્થ નો પુત્ર તેના નિર્મળ ચરણ કમળ ને સંયમ શ્રેણી રૂપ ફળ થી પૂજું છું, ભગવાનની પૂજા કરું છું એમ કરીને. કેવી રીતે પોતે ચારિત્રમાં આવીને આત્માની અભેદ ચિંતના રૂપ સંયમ, વિકલ્પ વાળી ચિંતના ને ભેદ વાળી ચિંતના ને જે ચિત્ત પરિણતિ આત્મામાં અભેદ થાય છે અને પરમાર્થ સંયમ ઉપજે છે, બીજો વિકલ્પ નહીં રાગ નો અંશ પણ નહીં, એવો જે પરમાર્થ સંયમ છે તે એક પછી એક અનુભવીને ક્રમથી એમાં વિશેષ વિશેષ લીનતા કરીને ક્ષાયક ભાવ ને પામેલા એવા જે સિદ્ધાર્થ ના પુત્ર, હવે ભગવાન નામ કીધું છે સિદ્ધાર્થ પુત્ર, તેમના નિર્મળ ચરણ કમળ ને હું પણ સંયમ શ્રેણી રૂપું થી પૂજું છું, હું પણ સંયમ માં પરિણમીને પૂજું છું, આત્મામાં લીન થઈને પૂજું છું. આ ફૂલ થી પૂજું છું એમ નહીં, જળ ફૂલ થી પૂજું છું એમ નહીં, સોનાના ફૂલ થી પૂજું છું એમ નહીં, સંયમ શ્રેણી ના ફૂલ થી પૂજું છું. સંયમ ની શ્રેણી ઉત્તર ઉત્તર ચડતી શ્રેણી એટલે ઉપલો વર્ગ, ઉપલો વર્ગ ઉપલો વર્ગ ઉપર ઉપરના વર્ગમાં જાય એને શ્રેણી છે. ઉપરના વચનો અતિશય ગંભીર છે, ઉપરના વચનો અતિશય ગંભીર છે એમ કરીને પરમાર્થ નો સમજો એમ કેવું. ભગવાન સિદ્ધાર્થ પુત્ર ને લીધા માટે બધા બાર માં જેમ પૂજા કરે છે ફૂલ થી, એવી રીતે ફૂલ ની પૂજા ની આ વાત નથી, આ પરમાર્થ સંયમ ની વાત છે અને ક્ષાયિક ભાવ ની વાત છે, એની ભાવના ભાવે છે પોતે. બીજી રીતે કહીએ તો સિદ્ધાર્થ પુત્ર ના નામે, ભગવાન ના નામે પોતાના મોક્ષ પદ ની ભાવના ભાવે છે, પરિપૂર્ણ પદ ની ભાવના ને ભાવે છે. પૂર્ણ થઈ જવું છે, પૂર્ણ થઈ જવું છે, એમની પરિણતિ થઈ ગઈ છે. પૂર્ણ થઈ જવું, જરા પણ અશુદ્ધિ મારી અવસ્થામાં જોઈએ જ નહીં, પૂર્ણ થઈ જવું છે, પૂર્ણ શુદ્ધ. એની જે લગ્ન છે એની પાછળ આ પદ ની ઉદાહરણ કરેલું છે. એટલે એ હિસાબે કેટલા કેટલા પુસ્તકો વાંચી નાખ્યા છે, ઘણા અનેક પુસ્તકો. એમાંથી કોઈ ખાસ વાત હોય તો ઉપર લઈ લઈએ છે, માર્મિક વાત હોય એ જુદી કાઢી દીધી. એક શાસ્ત્ર ની એક વાત બતાવતા, સિદ્ધાંત ની એક વાત બતાવતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્ર માં ફરી વળે છે. અથવા એક વાત, પરમાર્થ ની એક વાત, એવા બધી અપેક્ષાઓ લઈને જન્મે છે. જ્ઞાનમાં બધી વાત છે, વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં છે ને, અનંત ધર્માત્મા એટલે બધું જ્ઞાનમાં છે એમ કેવું. કેવી રીતે બહુ ખ્યાલમાં નથી
આવતું,
આમાં છે આપણું ગ્રંથ પુસ્તકમાં એક પત્ર છે એવું. બહુ આમ વિચારતા મેળ નથી પડતો, કેમ કે આયુષ્ય જે છે એ યથાર્થ હોય તો એમાં એમાં જ લખ્યું છે પત્રમાં, અગિયારમાંથી પડ્યાની વાત લખી છે. અગિયારમાંથી પડ્યાનો અમને અનુભવ છે. હવે એ જ ભવમાં કે કોઈ ઘણા ભાવ પહેલાની વાત છે વિચારમાં નથી. એ એક જ પત્રમાં વાત આવે તો સંબંધ જોડી દે માણસ એવું લાગે. આરાધક તો નજીક ના આરાધક છે, એમાં તો કોઈ સવાલ નથી. આરાધક પણ તો બહુ નજીક નું છે, ઘણું નજીક નું આરાધક પણ છે. બે બેસાડ પણ આપણો આપણા જન્મનો વિષય નથી બેસે એમાં. પછી પદના 308મો જે પદ છે, ત્રિભુવન માણિક્ય ઉપરના પુત્ર છે, એમાં ચાર કડી જુદી જુદી જગ્યાએ નાખી. એમાં પહેલું આ પદ પણ જે એમને રતનમાં હતું, સૌભાગભાઈના પત્રમાં આવી, એ બે દિવસ પહેલા અમાસમાં પત્ર લખ્યું છે. અનુક્રમે સંયમ સ્પર્શતો જે પાયમોક્ષા એક ભાવરે સંયમ શ્રેણી ફૂલડે જે પૂજું પદ નિષ્ફાવરે, એ ઉદાહરણ કર્યું છે. પછી દર્શન સકળના નય ગ્રહે આપ રહે નિજ ભાવે રે, હિત કરી જનને સંજમને ચારો છે ચરાવે રે. બાકીના બધા દ્રષ્ટિ સજ્જાઈ માટે યશોવિજયજીના પદ છે. એમાં શું કીધું, દર્શન સકળના નય ગ્રહે, બધા દર્શનોનો જે ન્યાય છે ગ્રહણ કરી લે, કે આ નયમાંથી આ દર્શન ઉપજ્યું છે. જેમ કે શુદ્ધ નિશ્ચયમાંથી સાંખ્ય ઉપજ્યું, તો સાંખ્યનો વાતમાંથી નય શુદ્ધ નિશ્ચયને પકડી લઈએ, શુદ્ધ નિશ્ચય નય ગ્રહણ કરી લઈએ, ઓલી બીજી વાત વિપર્યાસને છોડી દઈએ, એટલો ફેર પાડી દઈએ, નય ગ્રહણ કરી લઈએ, નયનો વિષય ગ્રહણ કરી લઈએ, વિપર્યાસ છોડી દઈએ. આપ રહે નિજ ભાવે રહે, કેમ કે નય તો બધા આત્મામાં દોરી જશે, એટલે સકળ દર્શનના નય ગ્રહણ કરતા પોતે નિજ ભાવમાં રહી જાય, નયા ભાષમાં ના આવે. હિતકારી જનને સંજીવની, આ સંજીવની છે, જીવને હિતકારી છે, એ રીતે સંજીવની નો તારો ચરાવ બીજાને પણ એ રીતે કહે. આ રીતે ન્યાય કાઢવાનો છે. આત્મા કુટસ્થ છે, અપરિણામી છે, એ બધી વાત સાચી, પણ અવલંબન નો વિષય છે એમ એ વાત સાચી. અવલંબન વગર શું, એવી રીતે ચારો તે ચરાવે. દર્શન જે થયા જોજવા તે ઓઘ નજર ને ફેરે રે, ઓઘ દ્રષ્ટિના કારણે આ એક જ ભગવાનની વાણીમાંથી બુદ્ધિ દર્શનો ઉપજ્યા, એનું મુખ્ય કારણ ઓગસંજ્ઞા છે. યથાર્થ દર્શન નથી, ઓગસંજ્ઞાને લઈને કલ્પના એ કરી છે. જેઓએ ભેદ ચિરાગની દ્રષ્ટિમાં સંકિત દ્રષ્ટિને હેરે રહે, એ સમ્યક દ્રષ્ટિ છે, એ તો બધા ભેદ એના જાણે છે. ચિરાદી કરીને એમને જે આ દ્રષ્ટિની સજાય છે એમાં અમુક અમુક નામ પાડ્યા છે, ક્રમ પાડ્યા છે. સમ્યક દર્શન પહેલા જે કાંઈ શ્રદ્ધામાં ફેરફાર, રૂચિમાં ફેરફાર થાય છે ત્યારે કેવા કેવા પ્રકાર ઉપજે છે એના ભેદ એમને પાડ્યા છે. એમને દિગંબર સાહિત્યનું ઘણું સ્વાધ્યાય હતું, ઘણું વાંચન હતું. આનંદજી, દેવચંદજી અને યશોવીજી, યશોવીજી તો પ્રખ્યાત રીતે ઘણું વાંચ્યું છે. અને ઉઘાડમાં યશોવીજયજી નો ઉઘાડ સૌથી વધારે. યોગના બીજી યાદ રહે, જીનભર શુદ્ધ પ્રણામો રે, પ્રણામે એને નમે એ બાજુ વળે ત્યારે જે યોગ છે એનું બીજ અહીંયા ગ્રહણ થાય છે. પછી જે આચરણ થાય છે એ સેવન, એ મોક્ષ માર્ગ ની સેવના છે. એનાથી બધા ભાવનો નાશ થઈ જાય છે. શું એનો સામાન્ય અર્થ છે? જનક વિધેય વિશે લક્ષમાં છે, એ વાત લખી હશે વિભુનભાઈએ કે જનક વિધેયના રાજા હતા, ગ્રસ્તમાં હતા, છતાં સ્વરૂપમાં ઘણા રહેતા હતા, વિનયપણે રહેતા હતા, જેને દેહ નથી એ વિધુ, એ વાત લક્ષમાં છે. લંબા બી નથી એ વાત જાણી બુધી નથી.